साक्षी आत्मा पंचमहाभूतनो देह सदगुरु तमारी मोय छे, तमने मळिया सदगुरुनु स्वरूप પ્રાપ્ત કરવા માટે સાધક એને શરણાગત બનવું પડે, એને શિષ્યત્વથી સમર્પિત થવું પડે અને તદ્વિદ્ધિ પ્રણિપાતેન જિજ્ઞાસાને વિનય અને વિવેકપૂર્વક સેવામાં પ્રસ્તુત કરવાની હોય. આ શરીર પાંચ ભૌતિક છે. ગુરુ તત્વ, ગુરુ શબ્દનો અર્થ છે શ્રેષ્ઠ. આ સમસ્ત ચરાચરમાં શ્રેષ્ઠ તત્વ જો કંઈ પણ હોય તો આપણી પરબ્રહ્મની અંશ સ્વરૂપની ચેતના આત્મા છે. શરીરમાં સર્વશ્રેષ્ઠ જે કાંઈ છે એ ચૈતન્ય છે, અને ચૈતન્ય એ જ ગુરુ છે, મહાન છે. અને ગુરુત્વને પામવા માટે આત્માનુસંધાન અને એના દ્વારા આત્માનંદની પ્રાપ્તિ જેની પાસે હોય એ જ સદગુરુ બની શકે છે. સાચી ઊંચાઈ, સાચી મોટાઈ, મહાનતાનું સત્ય એ સદગુરુ છે કે જેણે પોતાના જીવનનું સત્વ, સત્ય તત્વ આત્માની અનુભૂતિ કરી લીધી છે. એ આનંદ સ્વરૂપ પરમાત્માને અનુભવવા માટે, માણવા માટે ઉત્સવો અને ઉત્સવ વડે જીવન સદૈવ પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે અને પ્રસન્નતામાંથી પરમાત્માને પ્રાપ્ત કરે એ જ લક્ષ્ય અહીંયા જય મહારાજે ઉત્સવોના ઉદાહરણો અને ઉત્સવોને જોડીને આપણને બતાવે છે. બે કાને બે નોરતા, બે નેત્રની કોટે, નવરાત્રિને એના વિભાગ પાડી દીધા. બે નોરતા બે પડખે કાઢ્યા, નવું નોરતું હોઠે. જે ઉપાસના છે એ ઉપાસનાને આપણે આપણા શરીર દ્વારા, શરીરમાં રહેલી ઇન્દ્રિયોના સંયમ દ્વારા એ ઉપાસનાને આરંભવાની છે, ઉપાસના કરવાની છે. કાન છે, આંખ છે, પડખાં છે, આ જે જુદા જુદા અંગો છે એને દરેકને દરેકે દરેક ઇન્દ્રિયોને પોતાનું કર્મ છે, અને એ ઇન્દ્રિયોના કર્મ ઉપર પણ સંયમની આવશ્યકતા છે. બે કાન, બે નેત્ર, કે સંયમ આંખ ઉપર, કાન ઉપર, જીભ ઉપર હોવો જરૂરી છે. અને એ સંયમના સ્વરૂપને જ અહીંયા આગળ નવરાત્રિની ઉપાસના, નવરાત્રિની ઉપાસનાની સાથે એને સંબંધ કરાવ્યો. ગીતાના 17મા અધ્યાયમાં ભગવાને તપના વિભાગ કર્યા છે. વાંગમયમ તપ ઉચ્યતે, હમ મનનું પણ, મનનું તપ, આંખનું તપ, એમ 17મા અધ્યાયની અંદર દરેકે દરેક ઇન્દ્રિયોના તપ સંયમ દ્વારા. તો અહીંયા મહારાષ્ટ્રીએ એ જ ગીતાના જ આદેશને, એના મૂળ તત્વને જ અહીંયા આપી દીધો. રામાયણમાં તુલસીજીએ માનસની અંદર પણ આ જ બાબતને સ્પષ્ટ કરી છે. બે કાને બે નહોરતા, કાન વડે શ્રવણ ભક્તિ, અને શ્રવણથી ક્યારે પાપ ન થઈ જાય. સાંભળવું તો કલ્યાણમય સાંભળવું. ભદ્રમ કર્ણે ભી શૃણયામ દેવાહ. આપણા વૈદિક ઋષિઓ પણ કે પ્રભુ અમે કાનથી સાંભળીએ તો અમારું કલ્યાણ સાંભળીએ. બે કાનને બે નવરાત્રિનું વિભાજન કર્યું કે કાનથી પણ તમારી તપસ્યા હોવી જોઈએ. કાનથી ક્યારેય પણ પાપ ન થઈ જાય, પાપથી કાન વડે ક્યારેય પણ કોઈ અનાચાર ન થઈ જાય, ખોટું સાંભળીને જીવન દુરાચાર તરફ ન ઢસડી જાય. એટલા માટે સતત કાનને પણ પ્રભુની સેવા ભગવદ શ્રવણથી લઈ લો. નામ સ્મરણ કરો, શ્રવણ કરો ઉચ્ચ અવાજથી, જેથી એ કાનનું અનુષ્ઠાન થઈ ગયું, શ્રવણ અનુષ્ઠાન, જેને શ્રવણ ભક્તિ કહેવામાં આવે છે. કાનનો સદુપયોગ થાય, ભગવાન નામ સાંભળીએ, ભગવાનની કથા સાંભળીએ, કંઈક સત્સંગ સાંભળીએ, કોઈની નિંદા નહીં, કોઈ પણ વ્યક્તિને ના અપશબ્દો સાંભળવા માટે એ નથી, સત શ્રવણ માટે છે. અને તુલસીદાસજી તો કહે છે, જીન હરી કથા સુની નહી કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. કાનનું તપ કરીને જો તમે ભગવદ્ ભક્તિ ન કરીને શ્રવણ ન કર્યું તો એ કાન કાન નથી, પણ સર્પને રહેવાના ડર છે. અને જે ડરમાંથી સાપ રહેતો હોય એનાથી કેટલું બી સાવચેત રહેવું પડે. ક્યારે અંદર સાપ કયો પેસી જશે અને કયો અનર્થ કરીને ઝેર ચડાવી દેશે, સાચી વાત કે નહીં? કાનથી કંઈક સાંભળી અને પછી ઝેર ચડે છે કે નથી ચડતું? ફલાણે મને આમ કહ્યું, એ આમ બોલી ગયો, ક્યાં તો આવેશની જ્વાળા અંદર ભડકશે, ક્યાં તો ઈર્ષાના ઝેર અંદર પ્રસરશે અને વેર લેવાના ઝેર પાછા ઊભા થશે. જય મહારાજે નવરાત્રિની સાધનાનું વિભાજન ઉપાસનાનું ઉપાસનાથી કરી આપ્યું કે નવરાત્રિ એટલે માત્ર ઉપવાસ કરીને જાગરણ કરો અને પછી જે ફાવે તેમ કરો એમ નહીં. એમાં ભગવદ અનુસંધાન વડે શરીરની પાંચેય ઇન્દ્રિયોના પાંચેય કર્મ ઉપર નિયમન સંયમ, એનાથી મારું કલ્યાણ થાય. અને ભગવાન પણ આવશે ક્યાંથી? કાનથી શ્રવણ દ્વારા હૃદયમાં પહોંચશે. નવરાત્રિના જે બે કાનની ઉપાસના કહી, શૃણવતઃ શ્રદ્ધયા નિત્યમ, શૃણવતઃ શ્રદ્ધયા નિત્યમ, કાલેન ન અતિદીર્ઘેણ ભગવાન વિશતે હૃદિ. જો શ્રદ્ધાપૂર્વક કાનથી શ્રવણ કર્યું હશે તો ટૂંક સમયની અંદર ભગવાન હૃદયમાં આવીને બેસી જશે. ભગવત આદેશ કે ભાગવતની અંદરથી જો આપણને વ્યાસજી આટલું કહેતા હોય, ભગવાને નવધા ભક્તિ કહી એમાં પણ શ્રવણ ભક્તિ કહી છે કે આ ભક્તિથી તું મને પ્રાપ્ત કરી શકીશ. એટલે કાનનો ઉપયોગ દુનિયા માટે નહીં, પરમાત્મા માટે, દાનવતા માટે નહીં, દૈવી તત્વ માટે, માનવતા માટે કાનનો ઉપયોગ કરવો. અને એટલે કહ્યું બે કાને બે નોરતા. બે દિવસ સંયમ કરો કાનની ઉપર કે મારે ગમે તેવું નથી સાંભળવું, માત્ર ભગવત કથા સાંભળવી છે. સાત દિવસ કે નવ દિવસ ભગવત કથા સાંભળવા બેસીએ ત્યારે કર્ણ પવિત્ર થાય છે, અને કાન નિંદા ન સાંભળે, ગમે તેવું હલકું ન સાંભળે, પણ માત્ર ભગવદ્ ભજન જ સાંભળે, ભગવદ્ કથા અને ભગવદ્ ગુણાનુવાદ સાંભળે, એટલે એ કાનનું તપ થઈ ગયું. અને એ કાનનું બ્રહ્મચર્ય થઈ ગયું, સંયમ, કે આજે મને ખોટું નથી સાંભળ્યું. જેમ ઉપવાસ કરીએ, વ્રત કરીએ એટલે અન્ન ન ખવાય, અને અન્ન ન ખાઈએ એટલે એમ લાગે કે આજે મેં ઉપવાસ કર્યો. એમ કાન વડે અન્યત્ર ગમે તેવું ન કામનું ન સંભળી જાય, પણ આજે મારે અહીંયા બેસી, એકાંતમાં બેસી કે કથા મંડપમાં બેસીને માત્ર કથાનું જ શ્રવણ કરવું છે, બીજી કોઈ વાત મારે આજુબાજુ એવી નથી સાંભળવી કે જેમાં કંઈ રસ ન હોય, કંઈ સાર ન હોય. આ થયું કાનનું તપ, આ થઈ કાન વડેની, કાન દ્વારા ઉપાસના, નવરાત્રિના એક અંગ સ્વરૂપ. જેમ નવ દિવસ નવરાત્ર એ પર્વના નવ અંગો છે જુદા જુદા, એમ આપણા નવદ્વાર એ પણ આપણા શરીરના નવ અંગ છે. નવ દિવસ એ નવરાત્રિના નવ અંગ છે, એમ બધી ઇન્દ્રિયો એ આપણા શરીરના નવ અંગ છે. અને બધા જ ની ઉપર આપણો એવો ભગવદ ભક્તિનો ચોકીદાર ગોઠવી દઈએ કે અંદર બીજાને પેસવા ન દે. જેમ નિયમ હોય કે ભાઈ એ ભગવદ સ્થાન હે, ભગવાન કહે આ શરાબી નહીં ઘૂસ સકતા હે, આપ ચલે જાઓ, એમ જ્યારે ભગવત કથા શ્રવણ કરતા હઈએ ત્યારે કહી દેવાય કે ભાઈ અત્યારે ભગવત કથા ચાલે છે, તમે ચાલ્યા જાઓ, અત્યારે તમને અહીંયા આગળ સમય નહીં મળે. ખોટા વિચારને, ખોટી વાતોને અહીંયા અત્યારે તમને તમારા માટે સમય નથી, બેસવું તો બેસો. તો આમ કાન વડે જે કાનની પ્રવૃત્તિ છે, જે કર્ણ ઇન્દ્રિય છે, કર્ણેન્દ્રિય, અને એનું કર્મ છે શ્રવણ, એ શ્રવણની અંદર સંયમ અને સદાચાર આવશે ને, એટલે આપોઆપ એની અંદર એ નવરાત્રિની ઉપાસનાનો એક ભાગ આવી ગયો. અને એમ નેત્ર આખા શરીરની વૃત્તિઓ જો બહાર નીકળતી હોય અને વિસ્તીર્ણ થતી હોય તો કાન અને આંખ વડે. દુનિયાના વ્યવહારનું કે વેરઝેર જે બે પ્રવેશતા હોય તો આ બે રસ્તેથી, આંખ અને કાન વડે. તમે જોયું હશે એ અંદર પેસવાનું, સાંભળ્યું હશે તે અંદર જવાનું છે, અને એના વડે તમારા સંસ્કાર બનશે, અને એ સંસ્કારનું પ્રભુત્વ એટલું બધું હશે કે મન એની અંદર ચકરાઓ લીધા કરશે. કંઈક તમારું અનિષ્ટ જોવાઈ ગયું કે તમારું અણગમતું કે તમારો એવો ભાવ કંઈ સંભળાઈ ગયો તો કેટલી ચિંતા, હે આને મારા માટે આ પ્રમાણે વિચાર્યું છે, મારે શું કરવું, હું શું કરીશ, જોઈ લઈશ, આમ કરી નાખીશ તેમ, એટલે મગજ પછીથી બોજ ઉપર, ભારણ ઉપર પડી જાય. વૃત્તિઓ આપણી બહાર ભટકતી હોય તો કાન અને આંખ વડે. એટલે મહારાજે કહ્યું કે આ બંને ઇન્દ્રિયો ને બબ્બે દિવસ સુધી, એટલે રાત દિવસ, દિવસ રજની, રજની દિવસ આપણા અંગને, આપણા તનને, તનની બધી ઇન્દ્રિયોને એવી રીતે નિયંત્રણમાં રાખવી, નવરાત્રિની ઉપાસનાની જેમ એને પણ એવી રીતે જોડી દેવી, રૂપક છે. જેમ નવરાત્રિમાં તમે ઉપાસના કરો છો એમ આંખને, કાનને, જીભને નિયંત્રણમાં રાખી એને પ્રભુ ભક્તિમાં, પ્રભુ કાર્યમાં જોડી દો, આત્મકાર્યની આત્મનુસંધાનમાં જોડી દો. મિતભાષી રહેવું, સત્યમ પ્રિયમ, તો એનું નામ છે વાંગ્મયમ તપ ઉચ્યતે. અને એ જ રીતે દરેકે દરેકનું તપ આપ્યું, જીભ વડે વધારે પડતું ન બોલાઈ જાય, આંખ વડે ખોટું ન જોવાઈ જાય, કે કાન વડે ગમે એવું વિચિત્ર આપણા મગજમાં ન ઘૂસી જાય, એટલા માટે બધી ઇન્દ્રિયોના બ્રહ્મચર્ય દરેક તમે 17મો અધ્યાય વાંચજો, આ બધું જ સ્પષ્ટ મળશે.